प्रवचन नंबर 180 तारीख 10/11/1983 63 मिनिट समयसार गाथा 31
એવી અનાદિકાળથી એને ક્રાંતિ છે તેથી એનો ઉપયોગ ઇન્દ્રિયોના વિષય તરફ વળે છે. કોઈ વખતે સુખને માટે સ્પર્શ ઇન્દ્રિયના યોગમાં જાય છે, પરિણતિ વળી ત્યાં સુખ ભાઈશું નહીં સ્પર્શ ઇન્દ્રિયમાં એના વિષયમાં, તો ત્યાંથી ખસીને જે રસ ઇન્દ્રિયના વિષય તરફ એની પરિણતિ વળે છે. એ રસ ઇન્દ્રિયના વિષય તરફ પણ થોડો ટાઈમ વળે છે, પણ ત્યાં પણ એને સુખ મળતું નથી, એટલે ફરીને પણ એ વિષય બદલાવે છે. ઘ્રાણ ઇન્દ્રિયનો વિષય, ઘ્રાણ ઇન્દ્રિય એટલે સુખ, કંઈ સૂંઘવું, કંઈ સારી વસ્તુ સૂંઘે તો સુખ છે એમ એની ભ્રાંતિ કલ્પના. અત્યારે વર્તમાનમાં યુવાનો પિક્ચર જોવા જાય ત્યારે ઓલું છાંટે છે, કંઈક આમ સ્પ્રે કરે એટલે એકદમ સુગંધ સુગંધ, તો એ સુગંધ તરફ પરિણતિ વળે છે. એ વિષય છે ઇન્દ્રિય જ્ઞાન, પ્રત્યેક એના વિષય તરફ વળે છે, ઘ્રાણ ઇન્દ્રિય તરફ, સુંઘવા તરફ. ત્યાં પણ એને શાંતિ મળે નહીં, એટલે ચક્ષુ ઇન્દ્રિયના વિષય તરફ એની પરિણતિ ઢળે છે, વળે છે, ત્યાં જાય છે. ત્યાં પણ એને સુખ મળતું નથી, તો શબ્દ સાંભળવા તરફ એની પરિણતિ જાય છે, તો ત્યાં પણ એને સુખ મળતું નથી. સુખ મળતું નથી એનું કોઈ પ્રમાણ છે કે હા એનું પ્રમાણ છે? શાસ્ત્રમાં લખ્યું છે માટે નહીં, અનુભવથી પ્રમાણ થઈ શકે એમ છે. કોઈ ભાઈએ એમ કહ્યું કે મને લાડુ ખાવ તો સુખ, તો જમવા બોલાવ્યા, એક લાડુ, બે લાડુ, ત્રણ લાડુ પીરસા, અને ખોરાક સારો હોય તો બે ત્રણ લાડુ પણ જમી લઈએ, અને જ્યાં ચોથો લાડુ આ મૂકવા જાય, શું થયું તું કહેતો તો ને ભાઈ કે મને લાડુ ખાવામાં સુખ છે, કે બાપુજી હવે લાડુ ખાવામાં સુખ નથી, પણ જો આઈસ્ક્રીમ હોય સારો, બદામનો, કેસરનો, પિસ્તાનો, તો મને સુખી થાવ. આઈસ્ક્રીમ મગાવ્યો 5 કિલો, થોડો આઈસ્ક્રીમ આપ્યો, 1 વાટકી 2 વાટકી 3, કા શું થયું, મને ઉલટી થાય છે, હવે કાંઈ પેટમાં જાતું, કા તું કહેતો તો ને આઈસ્ક્રીમથી સુખ? પછી કે બાપુજી મને તો પિક્ચરમાં જો જાઉં તો હું સુખી થાઉં, જોઈને. આ ચક્ષુ ઇન્દ્રિયનો વિષય, આ વિષયની વાત છે, ઇન્દ્રિય જ્ઞાન જીતવાની વાત ચાલે છે, એ અધિકાર આવવાનો છે ઇન્દ્રિય જ્ઞાન જીતવાની. તો ઉપરા ઉપર 300ની ટિકિટ મગાવી લીધી પિતાજીએ, પિતાજીને ખબર હતી કે કંટાળશે એમાં, પણ વાયરો નહીં વરે પણ આયરો વરસે, 3 ટિકિટ એક હારે, 2.5 કલાકનો શો કે 3-3 કલાકનો જે હોય, 9 કલાકની એક હારે. એક પિક્ચર જોયું અને જ્યાં બીજું અડધું જોયું ત્યાં ભાઈ ગયા, બાપુજી મને કંટાળો આવે, પણ તારી માન્યતામાં હતું કે હું પિક્ચર જોઉં તો મને ગમે, અણગમો નહીં થાય, મને ગમે, સુખ થાય, કાંઈ શું થયું, કંઈક ફેર લાગે છે, પુત્રને કંઈક મચક આવી કે કંઈક આમાં ફેર લાગે છે, સુખ બાહ્યમાં વિષયોમાં, ઇન્દ્રિયના વિષયોમાં સુખ નથી, અને ભાવ ઇન્દ્રિય પ્રગટ થાય એમાં પણ સુખ નથી, આકુળતા થાય છે, ત્યારે એને લાયક જીવને જ્ઞાનીનો યોગ મળે છે. અને જ્ઞાનીના યોગમાં એ સાંભળવાનો ભાવ એને આવે છે, ત્યારે શ્રી ગુરુ આત્મજ્ઞાની ગુરુ સુખની પ્રાપ્તિનો ઉપાય અને દુઃખના નાશનો ઉપાય એક જ વાત છે, અસ્તિ નાસ્તિ એ બતાવે છે કે સાંભળવાય કસાયને જીતવા માટે કસાયના બે પ્રકાર છે, મોહ અને કસાય. મોહ એટલે મિથ્યા, કસાય એટલે મન કસાય, નિતીવ્ર કસાય, ચારિત્રનો રાગ. એ કસાયને જીતવા માટે વિષયને જીતવું પડશે. તો એ વિષયને કેવી રીતે જીતવો? વિષય એટલે પાંચ ઇન્દ્રિયનો જે વિષય છે એના તરફ જે ઉપયોગ જાય એને ભાવ ઇન્દ્રિય કહેવામાં આવે છે. અને ભાવ ઇન્દ્રિયનું નિમિત્ત, અંતરંગ નિમિત્ત દ્રવ્ય ઇન્દ્રિય છે. શ્રવણ વખતે કાન, જોવા વખતે ચક્ષુ ઇન્દ્રિય, આ જળ એને નિમિત્ત છે. એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ, એ સ્વભાવથી ચ્યુત થઈને જ થાય છે. નિમિત્ત નૈમિત્તિક સંબંધ ગુણ નથી પણ દોષ છે. નિમિત્તના સંબંધમાં જે પરિણતિ નૈમિત્તિક રાગાદીની થાય કે શાસ્ત્રના લક્ષ્ય ઇન્દ્રિય જ્ઞાન નૈમિત્તિક પ્રગટ થાય, એ બધા નૈમિત્તિક ભાવ એ સંસાર તત્વ છે, એ સ્વાભાવિક પર્યાય નથી. માટે જ્યાં સુધી ઇન્દ્રિય જ્ઞાન જીતાશે નહીં, ત્યાં સુધી મોહ અર્થાત મિથ્યા દર્શન એવો જે કષાયનો ભાવ, મિથ્યાત્વનો નાનામાં નાનો કણિયો પણ બુરો છે, અનંત સંસારનું કારણ છે, એમ શ્રી ટોડરમલ સાહેબે કહ્યું છે, ફરમાયું છે. તો અહીંયા પ્રથમ સમયસારની 31મી ગાથામાં આચાર્ય ભગવાન અજ્ઞાની જીવોને મોહના નાશનો ઉપાય બતાવે છે. પછી કષાયના નાશનો ઉપાય 32-33 ગાથામાં બતાવે છે. કષાયના બે પ્રકાર છે, એક મિથ્યાત્વરૂપી કષાય જે સમ્યક દર્શનનો એમાં ઘાત થાય છે. સમ્યક દર્શન પ્રગટ થઈ ગયા પછીના જે કષાયો ઉત્પન્ન થાય એ ચારિત્રનો ઘાતક છે, ચારિત્રનો મદદગાર નથી. વ્યવહાર રત્નોત્તરીના પરિણામ, પાંચમા આવર્તના પરિણામ યથાખ્યાત ચારિત્રનો સાધક નથી પણ બાધક છે. જ્યાં સુધી પાંચમા વ્રતના વિકલ્પ ઉઠે છે મુનિરાજને છઠ્ઠે, ત્યાં સુધી સાતમું અપ્રમત સદુપયોગ દશા આવતી નથી તો શ્રેણી આવવાનો તો પ્રશ્ન રહેતો નથી. પણ ચારિત્રનો જે ઘાતક કષાય છે એ ક્ષમ્ય છે, અલ્પકાળમાં એનો અભાવ થવાનો છે, પણ અનંત સંસારનું કારણ એક બીજો કષાય છે, મિથ્યાત્વ. કષાયના બે પ્રકાર છે, મિથ્યાત્વ અને રાગ, રાગદ્વેષ. આ ભેદ તો જ્યારે કોઈ જ્ઞાની ધર્માત્મા અનુભવી પાકે ત્યારે બે પ્રકારના કષાયની વેચણી કરીને કહે કે ચારિત્રના કષાયની જીતવાનું તારામાં વર્તમાનમાં બળ ન હોય પંચમ કાળમાં તો શ્રદ્ધા તો કરજે, આમ કુલકુંડ આચાર્ય ભગવાને કહ્યું છે, ખરેખર તો સ્વરૂપમાં લીન થવા જેવું છે, પણ સ્વરૂપની લીનતારૂપ નિશ્ચય ચારિત્ર નું વીર્ય તારા સ્વભાવમાં એકાગ્ર થઈને જોઈએ એટલા પ્રમાણમાં હોતું ન હોય તો તું આટલું તો કરજે, સમ્યક દર્શન તો પ્રગટ કરજે. અને સમ્યક દર્શન પ્રગટ થઈ ગયા પછી જે કષાયના ભાવો આવે છે એ તો અલ્પકાળમાં એ પાંદડા સુકાઈ જશે. ગુરુદેવ દ્રષ્ટાંત આપતા હતા, શાસ્ત્રમાં પણ છે કે લીલું છમ ઝાડ હોય, મોટું ઝાડ વાવાઝોડું આવે અને મૂળિયામાંથી ઉખડી જાય. જે આ વખતે અમે અહીંયા પર્યુષણ વખતે આવ્યા હતા ત્યારે રસ્તામાં કેટલાય ઝાડ મૂળમાંથી ઉખડી ગયેલા, રસ્તો મોટરને ચાલી ન શકે એવી સ્થિતિ હતી. ગુરુદેવ ફરમાવે છે કે એ પાંદડા લીલા દેખાય છે પણ થોડા જ વખતમાં એ પાંદડા સુકાઈ જશે, કેમ કે લીલા પાંદડા રહેવાનું એને બહિરંગ કારણ પાણી હતું અને એ પાણી મૂળિયામાંથી ઉપર પાંદડા સુધી ચડતું હતું. મૂળિયા ઉખડી ગયા, મૂળ ગયું, ઝાડ તો લીલું છમ દેખાય છે પણ એ સુકાઈ જશે. તડકાથી સુકાશે એમ નહીં, વરસાદ ઉપર પડતો હોય તો પણ સુકાવાની પ્રક્રિયા ચાલુ થઈ જાય છે. ઉપરના પાણીથી પાંદડા લીલા રહી શકતા નથી, કેમ કે પ્રવાહ અંદરનો પાણી નહોતો અહીંયા સુધી પહોંચતો તો ઉપરના પાંદડા પાણી પડે. એમ અનંત કાળથી આત્માએ આ ભેદ જ્ઞાન કર્યું નથી. ભેદ જ્ઞાનના બે પ્રકાર છે, એક સ્થૂળ અને એક સૂક્ષ્મ. સ્થૂળ અપેક્ષાએ આત્મા પહેલા પ્રમાણના પક્ષમાં આવે છે, પરદ્રવ્યથી જુદો પડી જાય છે. પરદ્રવ્યને મારે કાંઈ લેવા દેવા નથી. દ્રવ્ય ગુણને પર્યાય ઉત્પાદય ધ્રુવ્યુક્તમ સત ગુણ પર્યાય દ્રવ્યમ જ્યાં સુધી આવે છે અહીંયા સુધી તો અનંતવાર આવ્યો પ્રમાણના પક્ષમાં. પ્રમાણ જ્ઞાન નથી હોય ને, પ્રમાણના પક્ષમાં પ્રમાણનું જ્ઞાન ન હોય અજ્ઞાન હોય. પક્ષ છે મિથ્યા તો છે અજ્ઞાન છે. અગિયારની ગાથાના ભાવાર્થમાં પંડિતજી લખે છે કે શુદ્ધ નહીંનો પક્ષ કદી આવ્યો નથી, પણ એમ નથી લખતા કે પ્રમાણનો પક્ષ કદી આવ્યો નથી. શું કહ્યું? વસ્તુ સામાન્ય વિશેષાત્મક છે કે આ છે, કુળ પર્યાય દ્રવ્યમ છે કે આ છે, ઉત્પાદ દ્રવ્યમ સત છે કે આ છે, અહીંયા સુધી તો અનંત કાળમાં અનંતવાર આવ્યો, પણ એ પ્રમાણ જ્ઞાનના વિષયમાંથી શુદ્ધ નયનો જે વિષય શુદ્ધ આત્મા પરિણામ માત્રથી ભિન્ન એવા શુદ્ધ નયના પક્ષમાં એ કદી આવ્યો નથી એમ લખાણ છે કે સંસારી જીવ શુદ્ધ નયનો પક્ષ તો એને કદી આવ્યો નથી, અને વ્યવહારનો પક્ષ તો અનાદિકાળનો છે. એટલે પ્રમાણનો પક્ષ તો અનાદિ, પ્રમાણ કહો કે વ્યવહાર કહો, પ્રમાણ જેનું લક્ષણ છે એવો વ્યવહાર આગમનું વચન છે. આ વિદ્વાનો ને પંડિતો બેઠા હોય એટલે આગમનું અમારે કહેવું પડે. આ સામાન્ય જનતા કોઈ આગમની વાત ન પૂછે. આ બધું શાસ્ત્રમાં છે. પ્રમાણ લક્ષણ એવો વ્યવહાર એ ઉપાદય નથી. પ્રમાણ જ્ઞાન નિશ્ચય નહીં તો ગ્રહે છે, પણ સાથે સાથે વ્યવહારને પણ એ ગ્રહણ કરે છે, પણ વ્યવહારનો નિષેધ કરવાની તાકાત પ્રમાણમાં નથી. એ તો શુદ્ધનીમાં તાકાત છે. એટલે પ્રમાણનો પક્ષ તો અનંતવાર આવ્યો. પ્રમાણનો પક્ષ એટલે જૈનમાં આવ્યો, અને જૈનનો સાધુ પણ થયો દ્રવ્યલિંગી મુનિ. પણ એ પ્રમાણમાંથી એને શુદ્ધ નહીં નો વિષયભૂત શુદ્ધ આત્મા એ અતિન્દ્રિય જ્ઞાનથી ગ્રાહ્ય થાય છે, ઇન્દ્રિય જ્ઞાનથી ગ્રાહ્ય થતો નથી. શુદ્ધનીનો પક્ષ તો કદી આવ્યો નથી. પક્ષના બે પ્રકાર છે, પક્ષના શુદ્ધ નયનો પક્ષ શબ્દ એક, એનું વાચ્ય બે પ્રકારનું છે. એક અનાદિકાળથી શુદ્ધાત્માનો અનુભવ નથી થયો અનાદિ મિથ્યા દ્રષ્ટિને, એટલે એને શુદ્ધનીનો પક્ષ આવ્યો નથી એમ કહ્યું. અને બીજું કે પક્ષાતિક્રાંત થાય એવો અપૂર્વ શુદ્ધનીનો પક્ષ પણ કદી આવ્યો નથી. અપૂર્વ પક્ષ આવે તો પક્ષાતિક્રાંત થાય. એક કાર્તિક અનુપ્રેક્ષા નામનું શાસ્ત્ર છે, દિગંબર સંતોએ લખેલું, ભાવલિંગી સંત, એમાં તેઓ શ્રી ફરમાવે છે કે જે કોઈ આત્મા પ્રમાણ જ્ઞાનના વિષયભૂત પદાર્થમાંથી નિશ્ચય નહીં કાઢે છે તે જીન વચનમાં કુશળ છે. કુશળ છે એટલું કહ્યું, બાકી હું છે એ આપણે કહેવાની કઈ જરૂર નથી. કુશળ નથી તો શું છે એ કઈ કહેવાની, સમજી જાય બધાએ. દૂધમાંથી ઘી કાઢતા ના આવ્યું કે પણ ઘી તો એમાં છે, લાડવા બનાવો દૂધથી કે નહીં બને, ભૂખ્યા નહીં તરાય દૂધમાં, ઘીમાં તરાય. ઘી એમાં જ છે દૂધમાં, પાણીમાં તો દૂધ નથી, પાણી પોતે દૂધ નથી. અને દૂધમાં ઘી છે પણ દૂધ પોતે ઘી નથી. આ એની પ્રક્રિયા જે પ્રકારે હોય એ પ્રકારે મેળવે દૂધને, દહીં થાય પછી વલોવે, અને એમાંથી માખણ નીકળે અને તાજું માખણ ગરમ કરે તો ઘી બને. આ એવી વાત છે અપૂર્વ. તારાચંદભાઈ ને આમ થઈ ગયું આમ, એમ કે આવી સુંદર વાતો. આ હા, તારાસિંહભાઈ ને નામ એમને ઉતરા તમે. પ્રભુ આ કરી લેવા જેવું છે, બાકી તો અનંતવાર દુકાન માંડી પૈસો કમાણો. આ હા, એર કન્ડિશન ગોઠવા અંદરમાં, પણ એમાં કંઈ હાથમાં આવે હું નથી. બધા ફાંફા છે, ધોવાડાના બાંચકા છે. વિષયોમાં સુખ નથી ને વિષયને વિષય કરનાર ઇન્દ્રિય જ્ઞાન એમાં પણ સુખ નથી. સુખ તો અતિન્દ્રિય જ્ઞાનમય ભગવાન આત્મામાં ભર્યું છે અંદરમાં ભરચક. અત્યારે એની અંતરસન્મુખ થઈ અને એ ઇન્દ્રિય જ્ઞાન પણ મારું નહીં, એનાથી ભગવાન જ્ઞાનાનંદ પરમાત્મા એ મારી વસ્તુ છે એમ જ્યાં અહમ કરવા જાય ત્યાં નવું એ જ્ઞાન, અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થાય. નવું ગ્રસ્ત અવસ્થામાં શુદ્ધ ઉપયોગમાં સમ્યક દર્શનનો જન્મ છે, શુભ ઉપયોગમાં જન્મ થતો નથી. દસમી સાલની વાત છે, આજે 45 સાલ થઈને 35 વર્ષ પહેલાની વાત. એક ત્યાગી વિદ્વાન પ્રસિદ્ધ વ્યક્તિ નામ નહીં લઉં, 19 પ્રશ્ન પૂછાતા, એમાં પહેલો પ્રશ્ન પૂછ્યો ઘનાથી મીઠા દ્રષ્ટિ જીવને જ્યારે સમ્યક દર્શન થાય ત્યારે નિર્વિકલ્પમાં થાય કે વિકલ્પમાં, જવાબ આવ્યો મિશ્રમાં થાય. અરે પ્રભુ, આ હા હા, ચોથા ગુણસ્તરને નિર્વિકલ્પ ધ્યાનમાં સમ્યક દર્શનનો જન્મ થાય છે, સવિકલ્પમાં જન્મ થતો નથી. એવી અપૂર્વ વાત 31મી ગાથામાં, મોહને જીતવાની, જીતવાનું લખવું છે ઇન્દ્રિય જ્ઞાનને જીતવાનું, પણ ઇન્દ્રિય જ્ઞાન જીતાય તો મોહ જીતાય. ઇન્દ્રિય જ્ઞાન જીવતું રહીએ ને મિથ્યા તો ટળી જાય. શાસ્ત્ર વાંચ્યા કરે બે બે ચાર ચાર છ છ કલાક, છ છ કલાક સાંભળ્યા કરે, તત્વ ચર્ચા કરે, એ કઈ વસ્તુ નથી, હોય જુદી વાત. માટે ઇન્દ્રિય જ્ઞાનને જીતતા જ મોહ જીતાય છે. જ્ઞેય અને જ્ઞાયક એ ભિન્ન ભિન્ન હોવા છતાં પણ એને ભિન્ન ભાસતો નથી, એકત્વ બુદ્ધિ થઈ ગઈ છે, એને વિભક્ત કરે. ઇન્દ્રિય જ્ઞાનથી આત્મા જુદો છે, દેહથી તો જુદો, આઠ કર્મથી જુદો, અને ભગવાનની પૂજાના પ્રશસ્ત રાગથી પણ આત્મા જુદો છે. જુદો થાય ત્યારે જુદો છે જણાય એમ નહીં, જુદો છે માટે જુદો જણાય છે. વર્તમાનમાં ત્રણેય કાળ રાગથી ભગવાન આત્મા ભિન્ન છે. પુણ્ય પાપના પરિણામથી આત્મા ત્રણેય કાળ જુદો છે એ તો ઠીક, પણ પુણ્ય પાપને જાણનારું જ્ઞાન, દેવગુરુ શાસ્ત્રને જાણનારું જ્ઞાન, છદ્રવ્યને જાણનારું જે જ્ઞાન, એ જ્ઞાનથી પણ આત્મા અધિક જુદો છે. દેહથી જુદો, આઠ કર્મથી જુદો, કર્મના લક્ષ્ય થતા રાગથી પણ જુદો, અને રાગને જાણનારા જ્ઞાનથી પણ જ્ઞાન જુદું. રાગને જાણનારું જે જ્ઞાન એનાથી જ્ઞાન જુદું. આ પ્રતિમાને જાણનારું જ્ઞાન, પ્રતિમા તો ભિન્ન છે, પણ પ્રતિમાના લક્ષ્ય થતું પરસત્તા અવલંબનશીલ ઇન્દ્રિય જ્ઞાન, ખંડ જ્ઞાન, ભાવ ઇન્દ્રિય, એનાથી પણ ભગવાન આત્મા જુદો છે, અંદરમાં બિરાજમાન છે. એને એક વખત અંદરમાં લક્ષ્ય કરીને તું જાણતો ખરો. તો અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થતાં પ્રજ્ઞાશ્રેણી અનુભવ જ્ઞાન, અનુમાન જ્ઞાનથી આત્મા જુદો ખ્યાલમાં આવે પણ જુદો પડે નહીં, આનંદ ના આવે એમાં. અહીંયા તો કહે છે કે એક વખત તું આ જ્ઞેયને જીતી લે. જ્ઞેયના ત્રણ પ્રકાર, ભાવ ઇન્દ્રિય, દ્રવ્ય ઇન્દ્રિય, ભાવ ઇન્દ્રિયનો વિષય, એ ત્રણેય જ્ઞેયમાં જાય છે. આ શાસ્ત્ર જ્ઞાન છે તે જ્ઞેયમાં જાય છે, જ્ઞાનમાં જતું નથી. એ જ્ઞાનનો વિભાગ નથી, જ્ઞેયનો વિભાગ છે. એ જ્ઞેયનો સ્પેરપાર્ટ છે. શાસ્ત્ર જ્ઞાન હો, દુકાનનું જ્ઞાન ને ચોપડાનું જ્ઞાન ને હીરાનું જ્ઞાન, આ ભાઈ બેઠા જ કપડાનું જ્ઞાન, કપડાનું જ્ઞાન તે જ્ઞાન નથી. અને ગોળની ભીલી એનું જ્ઞાન, એ આત્મજ્ઞાન છે? એ આત્મજ્ઞાન નથી. જે પોતાના સ્વભાવને છોડીને પરને પ્રસિદ્ધ કરે છે એ મિત્ર નથી પણ દુશ્મન છે. રાગ તો દુશ્મન છે, પણ સ્ટેનલેસ સ્ટીલ તરફનું જે જ્ઞાન છે કે આ થાળી છે, ના વાટકા છે, ના પતરું છે, માણિકભાઈ, એ જ્ઞાન આત્માનું નથી. રાગ તો આત્માનો નથી, દુકાન તો આત્માની નથી. પણ એ જ્ઞાનથી જ્ઞાન જુદું, એટલે જ્ઞેયથી જ્ઞાન જુદું, એટલે ઇન્દ્રિય જ્ઞાનથી પણ આત્મા ભિન્ન છે, જુદો છે. એને લક્ષ્યમાં લે એક વાત. એ વાત પહેલા દ્રવ્ય ઇન્દ્રિયની વાત ભેદ જ્ઞાનની કરે છે. ભેદ જ્ઞાનથી ભરેલું શાસ્ત્ર સમય સાથે, એમાં 31મી ગાથામાં દ્રવ્ય ઇન્દ્રિય, ભાવ ઇન્દ્રિય, એના વિષયો, એ ત્રણેય જ્ઞેયમાં નાખીને જ્ઞેયથી જ્ઞાયક ભિન્ન છે એવું ભેદ જ્ઞાન કરાવે છે. દ્રવ્ય ઇન્દ્રિયને કેમ જીતવી? કે દ્રવ્ય ઇન્દ્રિયના કટકા કરીને અલોકમાં મોકલી દેવી, કાનને કાપી નાખવો, ઓપરેશન કરીને અલોકમાં મોકલી દો, નાકને કાપી નાખવું, આંખને, એ દ્રવ્ય ઇન્દ્રિયનું જીતવું નથી. દ્રવ્ય ઇન્દ્રિય, દ્રવ્ય ઇન્દ્રિયની સત્તામાં ભલે રહે, પણ આ દ્રવ્ય ઇન્દ્રિય મારી છે. મોતિયો આવે માટે હું જાણી શકતો નથી, વૃદ્ધાવસ્થા થઈ માટે સંભળાતું નથી. અરે પહેલેથી તું કાનથી સાંભળતો જ નહોતો, તારી ભ્રાંતિ હતી. શબ્દનું જ્ઞાન કાનથી ન થાય, અરે કાનથી તો ન થાય, પરક્ષોક્ષમ જ્ઞાન ભાવ ઇન્દ્રિય એના દ્વારા પણ શબ્દનું જ્ઞાન થઈ શકતું નથી. શબ્દનું જ્ઞાન ક્ષોક્ષમ જ્ઞાનથી ભાવ ઇન્દ્રિયથી થાય છે. એ જ્ઞેય અને જ્ઞાયકની એકતા કરે છે. ગયા વખતે પર્યુષણમાં પણ ઘણી સૂક્ષ્મ વાત ચાલતી હતી, પણ શાંતિથી સાંભળે છે. હિંમતનગરનું વાતાવરણ આ એક રસ છે. કોઈ જાતની અહીંયા કંઈ ગડબડ બડબડ છે નહીં. હા, સરળ પરિણામી જીવો હોય ને. હા, કહે છે કે દ્રવ્ય ઇન્દ્રિયને કેમ જીતવી? દ્રવ્ય ઇન્દ્રિય તો છે, સંયોગ રૂપે છે, પણ એને જીતી કેમ? આ વસંતભાઈના પિતાજી પણ આવી ગયા છે. બોલો, ત્યાં છે ને આપણે સેક્રેટરી તારંગા ગયા, અમે ગયા હતા. અરે પ્રભુ, એકવાર પ્રથમ આત્માને જાણ, નકર ભવ હારી જાશ. પ્રથમ આત્માને જાણ એમ સર્વજ્ઞ ભગવાનની દિવ્યધ્વનિમાં આવેલી વાત છે. એ કુંકુંદ ભગવાને જીલી અને સમયસારની 17મી 18મી ગાથામાં કહ્યું. જો અહીંયા છે ને આપણી પાસે શાસ્ત્ર કાઢો ને, રમણભાઈ લખેલું છે કે નહીં આમાં? પ્રથમ કે હું લાલુભાઈ ના ઘરની વાત કરે છે. હા હા, મોક્ષાર્થી પુરુષે પ્રથમ તો આત્માને જાણવો. પ્રથમ આત્માને જાણવો એમ ન લગતા, પ્રથમ તો વજનિયા છે. શું કહ્યું? પ્રથમ આત્માને જાણવો એટલું ન લગતા, પ્રથમ તો પર વજન છે. કે પ્રથમ તો આત્માને જાણવો, બીજું જણાય ન જણાય, ઓછું જણાય, એમાં સાધીની સિદ્ધિ નથી. ગયા રંગ મળી ગયો, પણ આત્માને જાણ્યો નહીં તો એકરા વિનાના બધા મીંડા. છે લખેલું રમણભાઈ છે ને શાસ્ત્રમાં, ગુજરાતીમાં છે કે સંસ્કૃતમાં એ છે? પાછા એવા તર્ક કરે ઘણા કે ભાઈ આ તો સોનગઢથી અનુવાદ થયેલું છે, એ તો પ્રથમ આત્માને જાણવું લખે ને. અરે બાપુ, આ સોનગઢની વાત નથી, આ તો દિગંબર સંતોની અતિ આસન ભવ્ય ધર્માત્મા નિત્ય આનંદનું ભોજન કરનારા આ એવા પુરુષોએ આ લખ્યું છે. પ્રથમ તો આત્માને જાણો. આ તે પ્રથમ આત્માને જાણો તો પ્રથમ 6 દ્રવ્ય જાણવા, પછી 9 તત્વ જાણવા, પછી વ્યાકરણ શીખવું, પછી મહાવિદ્યાલયમાં જવું જયપુર, ન્યા ઉપાધ્યાય ને પછી શાસ્ત્રી ને પછી આચાર્ય. આ એ પ્રથમ આત્માને જાણવા માટે વિદ્યાલય છે. એ પ્રથમ આત્માને જાણવાનું ભૂલીને શીખવાનું કંઈ હોતું નથી. આ શરૂઆતમાં જયારે ઉદઘાટન થયું એનું ત્યારે હું ગયો હતો, વિદ્યાર્થીઓને સલાહ આપી, આ શિખામણ આપી કે ભાઈ તમે આ વિદ્યાલયમાં દાખલ તો થાવ છો, પણ શબ્દ જ્ઞાનમાં રસ થશો નહીં, આત્માનું લક્ષ્ય કાયમ રાખજો. નકર ઇન્દ્રિય જ્ઞાનના ઉઘાડમાં મદ આવી જશે. મદ આવ્યા વગર રે નહીં. જ્ઞાનનો મદ ભગવાને કહ્યો છે. રૂપનો, સામર્થનો, પૈસાનો મદ, જ્ઞાનનો પણ મદ લખ્યો છે. ઓ આ હા, એ પૈસાના મદનો તો પાણી ઉતરે, પણ જ્ઞાનનું મદ ચડે એનો મદ તો ઉતરવો બહુ દુર્લભ છે. અશક્ય નથી, પણ દુર્લભ છે. હું જાણું છું ભાઈ, તું બાપુ કાંઈ જાણતો નથી. ગણધર પરમાત્મા એ ભવે મોક્ષ જનારા કે છે કે ક્યાં આપનું કેવળ જ્ઞાન? ગૌતમ ગણધર કે છે, હે પ્રભુ મહાવીર, ક્યાં આપનું કેવળ જ્ઞાન, ક્યાં અમારું આ જ્ઞાન? સમુદ્રમાં બિંદુ જેવું છે, અમે કાંઈ જાણતા નથી, આપ સર્વ જાણો છો. હા હા હા, એટલી તો નિર્ભિમાનતા જ્ઞાનીઓને હોય છે અને અજ્ઞાનીને મત ચેડાવીના રહેતો નથી. આ હા હા, એ પ્રથમ આત્માને જાણો. આ પેલો એકડાની વાત, આ ધર્મની શરૂઆતની વાત. પ્રથમ આત્માને જાણનાર છો એને જાણ. હું તો જાણનાર છું, કેવળ જાણનાર. કથનચિત જ્ઞાતા ને કથનચિત કરતા એવું મારું સ્વરૂપ નથી. કરતા ધર્મને પણ જાણું, પણ કરતા ધર્મને કરું નહીં. આ પરિણામમાં કાર્ય થાય, કરતા નામનો ધર્મ છે, પરિણામમાં સટકારક. આ એને આત્માને જાણ્યા પછી જાણું. પેલું તો એને જાણવાનું બંધ કરું, આત્માને જાણું પછી એને જાણું. પેલા અકર્તાને જાણું પછી કરતા ધર્મને જાણું. આ બધી વાત તો બહાર આવી ગઈ છે ગુરુદેવના વ્યાખ્યાનમાં, 11 ભાગ છે. આ હા એ વાત આ કહે છે. પ્રભુ સાંભળ, કે ઇન્દ્રિય જ્ઞાન છે એને કેમ જીતવી? 31મી ગાથા. એવી શરીર પરિણામને પ્રાપ્ત જે દ્રવ્ય ઇન્દ્રિયો, તેમને તો નિર્મળ ભેદ અભ્યાસની પ્રવીણતાથી. નિર્મળ શબ્દ કેમ વાપરો? કે એમાં એ ઉપયોગમાં રાગ મિશ્રિત ઉપયોગ નથી, રાગથી છૂટો પડેલો ઉપયોગ. એને નિર્મળ ભેદ અભ્યાસ કહેવામાં આવે છે. અભેદનો અનુભવ, તેને ભેદનો અભ્યાસ કર્યો એમ કહેવામાં આવે છે. નિર્મળ ભેદ અભ્યાસની પ્રવીણતાથી, ચતુરાઈથી, કુશળતાથી પ્રાપ્ત. હવે અહીંયા કોઈનું નહીરો છે. કોઈનું નહીરો કેમ કહ્યો? એકવાર એવો બનાવ બન્યો, ગામડાના ખેડૂત જતા હતા ખેતરે જતા હતા, તો રસ્તામાં એક રતન પડ્યું હતું, કરોડો અબજો રૂપિયાની કિંમત. હાલતા હાલતા એને વિચારાયો કે આંધળા કેમ હાલતા હશે. આંખ વીંચીને હાલવા માંડ્યો, એ આગળ નીકળી ગયો અને હીરો પાછળ રહી ગયો. પછી આંખ ઉગાડી, હાથમાં કાંઈ આવ્યું નહીં. એમ વ્યવહારના પક્ષવાળા વ્યવહારની વાતમાં આંખ ઉગાડે છે અને નિશ્ચયનું કથન આવે અહીંયા આંખ બીડી જાય. આ તો નિશ્ચયનું કથન, આ તો અરે અરે પ્રભુ, વખત આવ્યો છે નિશ્ચયનું, એટલે સત્ય, અને વ્યવહારનું કથન એટલે જૂઠું. વ્યવહાર સગળો ભૂતાર છે. ટોડરમોલ સાહેબે એક વાક્ય કહ્યું, આગમને પરમાગમનો ઉકેલની ચાવી આપી, કે નિશ્ચયને વડે જેટલું નિરૂપણ કરવામાં આવ્યું એટલું બધું સત્યાર છે એમ જાણી તેનું શ્રદ્ધાના અંગીકાર કરજે. અને વ્યવહાર વડે જે નિરૂપણ કરવામાં આવ્યું હોય તેનું શ્રદ્ધાન છોડજે, અસત્યાર જાણી તેનું શ્રદ્ધાન છોડજે. આગમ અને પરમાગમને ઉકેલવાની ચાવી છે. અહીંયા કહે છે કે હવે એ ઇન્દ્રિય જ્ઞાનને કેમ જીતું? એટલે ઇન્દ્રિય જ્ઞાન તરફ જે લખ જતું હતું, આમ લખ જતું હતું, આમ સાંભળવા તરફ લખ જતું હતું, આ નિમિત્ત હતું. અને ઇન્દ્રિય જ્ઞાન એને નૈમિતિક, એ જ્ઞાનને દ્રવ્ય ઇન્દ્રના સંબંધથી અતિન્દ્રિય જ્ઞાન તિરુભૂત થતું હતું, ઉત્પન્ન નહોતું થતું. હવે કરવું શું? કે દ્રવ્ય ઇન્દ્રિયને જીતવાની કળા બતાવતા ફરમાવે છે કે જે અંતરંગમાં પ્રગટ છે. શબ્દ પ્રગટ, પ્રગટ થાય એનું અવલંબન ન હોય, પ્રગટ થવાનું હોય એનું અવલંબન ન હોય, અને પ્રગટ થાય છે એનું પણ અવલંબન ન હોય, પણ પ્રગટ હોય છે એનું અવલંબન હોય. હા હા, આ અનુભવની કળાને રીતામાં બતાવે છે. ઇન્દ્રિય જ્ઞાન જીતવાનું, દ્રવ્ય ઇન્દ્રિયને જીતવાનું. પ્રથમ જે અંતરંગમાં અંતઃતત્વ ભગવાન આત્મા અંદર બિરાજમાન છે, દેહ દેવળમાં દેહથી જુદો, ભેદથી જો રંગ રાગ અને ભેદથી ભિન્ન છે આત્મા, પરિણામથી પણ આત્મા ભિન્ન છે, રહિત છે, એવા જે અંતરંગમાં પ્રગટ. આ આત્મા પ્રગટ છે કે આત્મા પ્રગટ છે પ્રગટ છે તે હું છું, પ્રગટ થાય તે હું. અરે રાગ પ્રગટ થાય એ હું નહીં બરાબર, પણ સમ્યક દર્શન પ્રગટ થાય એ તો હું ખરો કે નહીં? જે વર્તમાનમાં અનાદિ અનંત નિત્ય નિરાવણ અખંડ એક પ્રત્યક્ષ પ્રતિભાસમય પરમ ભાવ પારણામી જેનું લક્ષણ છે એવો આત્મા અખંડ આત્મા તે હું છું, એ પ્રગટ છે વર્તમાનમાં. છે છે ને છે કે કેમ દેખાતો નથી, કે તું દેખતો નથી, કે મને કેમ દેખાતો નથી? જો પ્રગટ હોય તો દેખાવો જોઈએ. ઓલા બધા કે ગુણને કે આ સૂર્ય પ્રગટ છે, ઓલું ગુણ કે મને કેમ દેખાતો નથી, કે તું આંખ ઉગાડ તો દેખાય તને, તું આંખ વીંચીને પ્રશ્ન કરજ. આંખ વીંચીને પ્રશ્ન કરી રહ્યો છે કે મને કેમ દેખાતો નથી, કે દેખતો નથી માટે દેખાતો નથી, દેખે છે બીજાને, બીજાને દેખવાની રૂચિમાં પોતાનો આત્મા દેખાશે નહીં. એક કરવાની રૂચિ પરની અને એક જાણવાની પરની રૂચિ, બે સમ્યક દર્શનમાં બાધક છે. આ બધી વાત આપણે ગુરુદેવ 11 ભાગમાં કહી ગયા છે. પૈસા કમાવાની આડે કાંઈ આવું અધ્યયન કરવાનું પણ સૂજે નહીં, શું થાય તો બહુ હારી જાય. અત્યંત કરતા હોય એ વાત ગૌણ છે, ન કરતા હોય એના માટે આ વાત છે. જે અંતરંગમાં પ્રગટ, પ્રગટ એટલે વિદ્યમાન, પ્રત્યક્ષ પ્રગટ છે, આત્મા પરોક્ષ નથી. પ્રગટ એટલે વિદ્યમાન છે, છે ને છે. ભાવાય, કાલ આવ્યું હતું ને, ભાવાય સત્તા સ્વરૂપ શુદ્ધ વસ્તુ છે. પરિણામ શુદ્ધ થાય તો આત્મા શુદ્ધ કહેવાય એમ નથી, એ તો પ્રથમથી શુદ્ધ છે. અંતરંગમાં પ્રગટ, પછી આગળ જે નિર્મળ પર્યાય પ્રગટ થાય એ સૂક્ષ્મ છે, પણ ભગવાન આત્મા તો અતિ સૂક્ષ્મ છે. કેમ કે પરિણામને તો કર્મના અભાવની અપેક્ષા પણ આવે છે, પણ ભગવાન આત્માને કર્મના અભાવની અપેક્ષા આવતી નથી, માટે અતિ સૂક્ષ્મ છે આત્મા. અતિ સૂક્ષ્મ ચૈતન્ય સ્વભાવ, આ બધા ત્રિકાળી દ્રવ્યના વિશેષણ છે. જેનું અવલંબન લેતા ઇન્દ્રિય જ્ઞાન જીતાઈ જાય અને અનુભવ જ્ઞાન અતિન્દ્રિય પ્રગટ થાય, એની કળા અને વિધિ, અનુભવનો વિષય અને અનુભવ આખા સમયસારમાં બે વાત છે. અનુભવનો વિષય શું અને અનુભવ કેમ થાય, આ બે વિષય ભરેલો છે સમયસારમાં. એ અનુભવનો વિષયની વાત કરે છે પહેલા, આત્માની, કે અંતરંગમાં પ્રગટ અતિ સૂક્ષ્મ ચૈતન્ય સ્વભાવ, એમાં રાગ નથી, દ્વેષ નથી, મોહ નથી, એમાં ગુણસ્થાન નથી, માર્ગના સ્થાન નથી. એ તો ત્રિકાળ જ્ઞાનાનંદ અખંડ પરમાત્મા છે. પર્યાયનો તો એમાં અભાવ છે ને ગુણ ભેદનો એમાં અભાવ છે. ગુણનો અભાવ નથી, શું કહ્યું, પર્યાયનો તો એમાં અભાવ છે પણ ગુણ ભેદ, ગુણનો અભાવ નથી. ગુણનો અભાવ હોય તો ગુણી રહેતો નથી, પણ ગુણ ભેદનો અભાવ છે. ગુણ ભેદના લક્ષ્ય અભેદ ખ્યાલમાં આવતો નથી, માટે જ્ઞાન દર્શન ચારિત્ર તે પણ વ્યવહારે કહ્યું છે. માટે જ્ઞાન પણ નથી, દર્શન પણ નથી અને ચારિત્ર પણ નથી, એ તો જ્ઞાયક એક શુદ્ધાત્મા છે. એવા ચૈતન્ય સ્વભાવ જે ત્રિકાળી સામાન્ય સ્વભાવ, સામાન્યને વિશેષ કરે, વિષય કરે તે વિશેષ નિર્મળ છે. સામાન્ય સ્વભાવ એને વિષય કરનાર અંતર્મુખ જે જ્ઞાન પ્રગટ થાય એ જ્ઞાન વિશેષ છે, પર્યાય છે. પર્યાય પોતાના આત્માને વિષય કરે, વિષય બનાવે, ત્યારે એના સકાળમાં શુદ્ધતા પ્રગટ થાય છે, નિર્મળતા પ્રગટ થાય. નિર્મળતાનો સકાળ હોય ત્યારે એનું લક્ષ્ય આત્મા ઉપર જાય છે એટલે આત્માને આશરે નિર્મળ પર્યાય પ્રગતિ એમ કહેવામાં ખરેખર તો એનો સકાળ પ્રગટવાનો હતો ત્યારે એનું લક્ષ્ય આત્મા ઉપર જાય છે તો આત્માને આશરે નિર્મળ પર્યાય પ્રગટ થઈ એમ ઉપચાર કરવામાં વાત છે ઝીણી લોઢા કાપે પ્રભુ એક વખત આત્માની વાત સાંભળીને હકાર તો લાય કે આ મારા સ્વરૂપની કથા ચાલે છે અહીંયા એવી કથાની તો સખત મનાય છે બોર્ડ માર્યું છે અહીંના પ્રમુખશ્રી હિંમતનગરના પ્રમુખશ્રી સેક્રેટરી બધાએ વી કથાની સખત મનાય આત્મકથા ધર્મકથાનું આ સ્થાન છે પ્રગટ અતિ સૂક્ષ્મ સર્વજ્ઞ ભગવાને દેહમાં દેવળમાં રહેલો આત્મા બધાને વર્તમાન પ્રગટ છે પ્રગટ છે એટલે છે છે ને છે એનો સ્વીકાર કરે તો પર્યાય પ્રગટ નવી થાય સમ્યક જ્ઞાન ચારિત્રના પરિણામ નવા વિતરાગી પરિણામ પ્રગટ થાય મોક્ષ માર્ગ બંધ માર્ગનો વ્યય ને મોક્ષ માર્ગનો ઉત્પાદ પ્રગટ થાય એવો ચૈતન્ય સ્વભાવ ત્રિકાળી દ્રવ્ય લીધું ત્રિકાળી દ્રવ્ય લીધું દ્રવ્યો હવે પર્યાયની વાત કરે છે જે પર્યાય પાંચ ઇન્દ્રિયના વિષય તરફ ઢળતી હતી અને ભાવ ઇન્દ્રિય ભાવકર્મ ભાવ ઇન્દ્રિય કહો કે ભાવકર્મ કહો એક જ વાત છે કર્મચેતના છે શાસ્ત્ર જ્ઞાન રાગ તો કર્મચેતના છે પણ શાસ્ત્ર જ્ઞાન પણ કર્મચેતના છે જ્ઞાન ચેતનાનો અંશ એમાં નથી આ ઇન્દોરના એક ભાવ પ્રોફેસર ભાઈ છે ઇન્દોરમાં એને હું પ્રોફેસર કહું છું નામ ભૂલી ગયો હે જમનાલાલા જમનાલાલ એને મુંબઈ મલાડમાં હું ગયો હતો ત્યાંથી આપણે ઘણા વખત પહેલા શું કહેવાય શિબિર હતી તો એ વાંચન પૂરું છું એ બહાર નીકળ્યા મને કે ભાઈ આ રાગ તો કર્મચેતના છે એ બરાબર પણ શાસ્ત્ર જ્ઞાન ઇન્દ્રિય જ્ઞાન કર્મચેતના છે જ્ઞાન ચેતનાનો એ માઉસ પણ જ્ઞાન કહેવાય છે ને મેં કે મોહરાજાએ એનું નામ જ્ઞાન રાખ્યું છે એમાં લોકો ઠગાઈ ગયા સર્વજ્ઞ ભગવાને એનું નામ છે જ્ઞેય જાહેર થાવ કે તમારું નામ જ્ઞેય છે દિવ્યધ્વનિમાં આવ્યું કે આ ઇન્દ્રિય જ્ઞાન એ જ્ઞાન નથી એટલે વ્યવહાર નહીં એને જ્ઞાન કહે છે એ વ્યવહાર નહીં છે એ મોહનો સરદાર છે એને કામ સોંપ્યું છે કે બધાને તું એમ કહેજે કે આ ઇન્દ્રિય જ્ઞાન શાસ્ત્ર જ્ઞાન છે જ્ઞાન 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 એમ જ રાખજે જ્ઞેય જ્ઞેય બોલીશ માં હા હા બધાએ માની લીધું ઇન્દ્રિય જ્ઞાન તો જ્ઞાન છે ઇન્દ્રિય જ્ઞાનથી જુદું જ્ઞાન અરે એ પણ નવું પ્રગટ થાય છે પણ ત્રિકાળ જ્ઞાન તો વિદ્યમાન એનું અવલંબન લેતા અતિ જ્ઞાન પ્રગટ થાય ને આત્માનો અનુભવ થાય એ ચૈતન્ય સ્વભાવ એના અવલંબનના બળ વડે આ શાસ્ત્રનો અવલંબન છોડી દે દેશના લબ્ધી સાક્ષાત સાંભળતો હો એનું લક્ષ છોડી દે પરદાવાઓ દુગઈ ગતિ માઠી થશે દુગઈ એટલે ગતિ માઠી ગતિ થશે અરે હા હા દિવ્યધ્વનિ સાંભળે દેશના બધી સાંભળે તો સમ્યક દર્શન થાય એ ભૂત નૈગમ નહીનું કથન છે એનું લક્ષ છોડીને આત્મામાં આવ્યો ને સમ્યક દર્શન થયું સાક્ષાત સમોસણમાં બેઠો છે સમ્યક દર્શન થયું ત્યારે એની પૂર્વ પર્યાયમાં દેશના લબ્ધી સાંભળવાનો ભાવ હતો તો એનાથી થયું એમ ઉપચાર ભૂત નૈગમ નહીં આવે છે હા હા વર્તમાનમાં જ્યાં સુધી લક્ષ છે વાણીનું ત્યાં સુધી તો ઇન્દ્રિય જ્ઞાન આત્માને તિરોભાવ કરીને ઉત્પન્ન થાય છે સમ્યક દર્શનનો નાશ કરીને ઇન્દ્રિય જ્ઞાન ઉત્પન્ન થાય છે સમ્યક જ્ઞાનનો નાશ કરે છે ઇન્દ્રિય જ્ઞાન આ હા હા તો શું કરવું કે આત્માનું અવલંબન લે ઇન્દ્રિય જ્ઞાન જીતાઈ જશે અને અનુભવ થશે એકતા બધી તૂટશે પછી ઇન્દ્રિય જ્ઞાન જ્ઞાનના જ્ઞેયમાં જ હશે પછી જ્ઞાન હોવાની ભ્રાંતિ નહીં થાય શું કહ્યું આ એક વખત અનુભવ થયો પછી શાસ્ત્ર જ્ઞાન તો રહેશે દેશના લબ્ધિનું પરસત્તા ઓલમથી જ્ઞાન તો રહેશે, પણ સાધક એને જ્ઞાન જાણતા નથી, માનતા નથી. એ તો જ્ઞેયના ખાતામાં નાખી દીધું. હા હા, એ જ્ઞેયનો વિસ્તાર છે. છ દ્રવ્ય જ્ઞેય છે, નવ તત્વ ના ભેદો જ્ઞેય છે, ઇન્દ્રિય જ્ઞાન પણ જ્ઞેય છે પ્રભુ. આ હા હા, જ્ઞાયક એનાથી જુદો છે. જ્ઞેય અને જ્ઞાન વચ્ચેના ભેદ જ્ઞાનની અગાથા છે. જ્ઞેય તો ઇન્દ્રિય જ્ઞાન, ભાવ ઇન્દ્રિય ને એના વિષયો અને દ્રવ્ય ઇન્દ્રિય, એ ત્રણેય જ્ઞેય છે. જ્ઞાન એમાં નથી. જ્ઞાન નથી કેમ કે ઇન્દ્રિય જ્ઞાન આત્માને જાણતું નથી. જે જ્ઞાન આત્માને પ્રસિદ્ધ કરે તે જ્ઞાનને પરમાત્મા સંતો જ્ઞાન કહે છે. જે જ્ઞાન ભગવાન આત્માને પ્રસિદ્ધ ન કરે, આ પરને પ્રસિદ્ધ કરે ને રાગને ને ભેદને પ્રસિદ્ધ કરે એ જ્ઞાન નથી પ્રભુ. અજ્ઞાન છે. ક્ષેત્રાણો તો મો રાજા એનું નામ રાખ્યું જ્ઞાન. આ હા હા, સર્વજ્ઞ ભગવાને કહ્યું કે એનું નામ જ્ઞેય છે. આ એક જીવને શંકા પડી મોહરાજામાં ફસાણો તો એને માનતો તો જ્ઞાન ઇન્દ્રિય જ્ઞાન. પછી કોઈ સંત મળ્યા એને મહાવિદ્ય ક્ષેત્રની વાત છે, આ તો દ્રષ્ટાંત છે. હો કોઈ મહાવિદ્ય ક્ષેત્રની વાત કાંઈ હું જાણું છું એવું ના લેવું, આ તો દ્રષ્ટાંતથી વાત કરું છું. કે મુનિરાજે કહ્યું કે ભાઈ ઇન્દ્રિય જ્ઞાન તો જ્ઞાન નથી, એ તો જ્ઞેય છે. મને તો જ્ઞાન પણ શ્રદ્ધામાં લીધું હતું કે આ તો જ્ઞાન જ છે ઇન્દ્રિય જ્ઞાનનો ઉગાડ. રાગ તે જ્ઞાન નહીં, રાગને જ્ઞાન નથી માનતો, પણ રાગને જાણનારનું એકાંતિક જ્ઞાન એ જ્ઞાન છે માનતો તો સંતે કહ્યું કે નહીં એ જ્ઞેય છે. એને શું હવે આ શું કરવું આનો ઉકેલ? જો સભામાં સમોસણમાં અંદરમાંથી પ્રશ્ન ઉઠાયો પોતે, પ્રભુ આ ઇન્દ્રિય જ્ઞાન જ્ઞાન છે કે જ્ઞેય છે? કે એ જ્ઞેય છે એમ જાહેર થાવ. આ પણ એ સોનગઢના સંત જ્ઞેય કે છે એને થોડા માને છે, બધાય માનતા નથી. જાઓ જાહેર થાવ, ભરતમાજીને કહો કે બધું જ્ઞેય છે, એમાં જ્ઞાનનો અંશ જ્ઞાન ચેતના નથી, કર્મ ચેતના છે, ભાવ કર્મ છે, એને અસદભૂત વ્યવહારમાં નાખ્યું છે. એને જીતવા માટેની આ છે. રાગને જીતવાની તો વાત ઠીક, પણ મોહને કેમ જીતાય? કે ઇન્દ્રિય જ્ઞાનને જીતતા મોહ જીતાઈ જાય. કેમ? ટોટરમલ સાહેબે મોક્ષ માર્ગ પ્રકાશ લખ્યો છે, એમાં લખ્યું છે કે ઇન્દ્રિય જ્ઞાન જેને જાણે છે ને એમાં અહમ કર્યા વિના, મોહ કર્યા વિના, રાગદ્વેષ કર્યા વિના રહેતો નથી, એનો ધર્મ બજાવે છે. અને અતિ ઇન્દ્રિય જ્ઞાન એ પ્રગટ થાય એમાં મોહ નથી, રાગ નથી, દ્વેષ નથી, એ તો જુદું બહાર રહી જાય છે. આ હા, માટે ચૈતન્ય સ્વભાવ ત્રિકાળી ત્રિની વાત કરી. હવે એનું અવલંબન, તેના અવલંબનના બળ વડે, જે અવલંબન શાસ્ત્રનું લેતું તો ઇન્દ્રિય જ્ઞાન એ અંતર્મુખ જ્ઞાન વયું, ભેદ જ્ઞાનમાં આવ્યો. ભેદ જ્ઞાનનો વિચાર કરી વિચાર પણ છૂટો, વિચાર પણ છૂટો. આ ઇન્દ્રિય જ્ઞાન છે એવો વિચાર કરે ત્યાં સુધી અનુભવ ન થાય. એ જ્ઞેય છે ત્યાં સુધી અનુભવ નહીં થાય. એ જ્ઞેયને જાણવાનું બંધ થાય ને જ્ઞાયકને જાણે ત્યારે જ્ઞેય જ્ઞાયકની એકતા બધી ખૂટી જાય અને અનુભવ થાય. એવી વાત છે, અનુભવ વિના ધર્મની શરૂઆત નથી. લાખ કરોડ શાસ્ત્ર ભલે ભણે ને વાંચે, અગિયાર અંગ ભણ્યો પણ એમાં કઈ હાથમાં આવ્યું. માટે એના અવલંબન, અવલંબન એટલે કે જે જાણનાર જ્ઞાયક છે તે જ હું છું એમ અંતરમાં વળે, અને જ્ઞાયકને જાણ્યો અને જાણેલાનું સિદ્ધાન પણ થયું, પ્રતીતિ થઈ ગઈ. ઓહો હો હો, આ ઇન્દ્રિય જ્ઞાનથી જુદો આત્મા હતો એ સાંભળ્યું તો સંતો પાસે, પણ આ તો પ્રત્યક્ષ અનુભવમાં આવ્યું ત્યારે તેને સમ્યક દર્શન કહેવામાં આવે છે. એના અવલંબનના બળ વડે સર્વથા પોતાથી જુદી કરી ઉભારીઓ ભાઈ. આ સર્વથા શબ્દ જૈન દર્શનમાં ન હોય, એકાંત થઈ જશે. એક એક વાતની ચોખવટ કરવાની જરૂર છે. આમાં શબ્દ પીડ્યો છે સર્વથા છે. સર્વથા રમણભાઈ ગુજરાતીમાં છે કે સંસ્કૃતમાં એ છે? આ કિરણભાઈ શાસ્ત્રી પૈડ બેઠો છે અહીંયા, એ તો શાસ્ત્રી છે સંસ્કૃત. શું કિરણ સંસ્કૃતમાં છે કે નહીં? સર્વથા આમાં છે, સર્વથા શબ્દ જો. હા હા હા, આપણે વાંચીએ એમાં શું વાંધો? ઓગણત્રીસ પાના ઉપર હા, સર્વથા. હા હા હા, સર્વથા છે એનો. આ ગુજરાતી બરાબર જયચંદ પંડિતે હિન્દી કહ્યું અને હિન્દીનું ગુજરાતી કહ્યું. જયારે ગુજરાતી કરતા હતા હિંમતભાઈ આપણા પંડિત પંડિતજીનો પણ ગુજરાતી સમાજ ઉપર ઉપકાર છે, જેણે ગુજરાતી અનુવાદ કર્યો. ભાવભાષણ આપણને એમાં વિશેષતા, હિન્દી કરતા માતૃભાષામાં ભાવભાષણ એટલો ગુજરાતી સમાજ ઉપર એનો ઉપકાર છે. આ સજ્જન ઉપકારને ઓળવે નહીં. ત્રસા લાગી હોય, પ્રાણ જાતા હોય ને પાણીનો લોટો પાયો હોય, એ કરોડપતિ હોય ને ઓલો સામાન્ય માણસ હોય, તો પણ એ પાણીનો લોટો પાનાર એની સામે આવે ત્યારે આમ નમી જાય. આ સજ્જન ઉપકારને જે જે પ્રકારનો જેનો તથા પ્રકારનો ઉપકાર, સર્વથા પ્રકારની વાત નથી આ, તથા પ્રકારનો ઉપકાર. જેટલો જેનો જે પ્રકારે, જેટલો જેનો જે પ્રકારે હોય સજ્જન ઉપકાર હોવે નહીં.
એક શબ્દની કિંમત છે,
કિંમત છે. હિંમતભાઈનો ગુજરાતી સમાજ ઉપર આપણા ઉપર ઉપકાર, મેં તો એને ઘણી વાર રૂબરૂમાં કહેલો તમારો ઉપકાર છે. એ જયારે હિન્દીનું ગુજરાતી બનાવતા હતા અનુવાદ, ત્યારે ગુરુદેવનો ઓર્ડર હતો, આદેશ હતો, હિંમતભાઈ જેટલું જયચંદ પંડિતે લખ્યું હિન્દીમાં એનો જ આપણે અક્ષર અક્ષર ગુજરાતી કરવો. તમારે કંઈ વિશેષ લખવું હોય, કહેવું હોય તો કાઉન્સ કરવો અને કાં ફૂટનોટમાં વિશેષ લખવું, બાકી બિલકુલ હિન્દીનું જ અક્ષર અક્ષર ગુજરાતી થવું જોઈએ. અને એ પ્રકારે થયું છે, સમજી ગયા? એટલે આ તો 200 વર્ષ પહેલા થઈ ગયા. જયચંદ પંડિત જયપુરમાં એને અનુવાદ કર્યો, ત્યાં સુધી તો સંસ્કૃત હતું, અનુવાદ હિન્દીમાં થયો નહોતો. એ ટોડરમલજી સાહેબની હયાતીની વાત છે, બધા સાથે બેસતા હતા. એમાં એવો બનાવ એનો, જયચંદ પંડિતજીને વિચાર આવ્યો કે આનું હિન્દી અનુવાદ થાય તો સારું, સામાન્ય જનને ફાયદો થાય. ત્યારે બીજા પંડિતો કે ભાઈ આ સમયસાર શાસ્ત્ર છે ને, એ નિશ્ચયનો ગ્રંથ છે અને ક્યાંક ઊંધું પડશે ને લોકો સ્વચ્છંદી થઈ જશે ને, એટલે આ જે સંસ્કૃત છે એ બરાબર છે કે નહીં, હિન્દી થવું જોઈએ. એનો દ્રષ્ટાંત આપ્યો કે સાકર ગધેડો ખાય તો મરી જાય, કે સાકર મનુષ્ય ન ખાવી, એમ કે લાયક જીવનું કામ થશે અને ઓલો તો રખડવાનો છે જ, હવે એની ક્યાં વાત કરવી આપણે. હા હા હા, એમાં અનુવાદ થઈ ગયો અને એમાં શ્રીમદ રાજચંદ્રજીના હાથમાં સમયસાર શાસ્ત્ર આવ્યું અને એને પરમશ્રુત પ્રભાવક મંડળની સ્થાપના કરી અને ઢુંઢારી ભાષામાં હતું પાનામાં, એનું ચાલતી હિન્દી ભાષામાં એમની હાજરીમાં અનુવાદ થયો. હા હા, અને એની ગેરહાજરીમાં એ 75 સાલમાં સમયસાર બહાર પડ્યું છપાણું, ઝવેરી બજારમાં. હા હા, ખારો કુવો કે શું કાંઈ કહે છે, ખારા કુવો. હા, અહીંયા અત્યારે ઓફિસ બનતા હોતી હતી 20 વર્ષ પહેલા, છે ને જી. હા, એ 75 સાલમાં સમયસાર છપાણું અને 78 સાલમાં આપણા ગુરુદેવના હાથમાં આવ્યું. ઝવેરી એ પારખેલો ઝીરો. આ આ તો અશરીરી થવાનું શાસ્ત્ર છે. હા, એમાં આ બધી વાત, શુદ્ધાત્માની વાત, આ એક પુરુષથી 12 આવી, બાકી જેના શાસ્ત્ર હતા એ પણ જાણતા નહોતા. એ કૈલાસજી પંડિત, કાશીના પંડિત સ્વીકાર કર્યો કે આ સમયસારની વાત તો ગુરુદેવ ગાંધી સ્વામીએ 12 પાડી વાત. આ હા, ત્યારથી અમે તો અધ્યયન નહોતા કરતા, પણ બધાએ કે સોનગઢવાળા આમ કે છે, ગાંધી સ્વામી આમ કે, સમયસાર આમ લખ્યું છે, પછી સમયસાર વાંચવાની ફરજ પડી અમારે. જોઈ લેજો આ અંધારું, ટીકા નથી, આ હા વસ્તુની ખેતી નિર્વિમાની માણસ પોતે કહ્યું. હા હા પછી તો અમે સમયસાર જોયું. આ હા આ સમયસાર તો ભેદનાથી ભરેલી. એમ અહીંયા કે છે કે તું પરનું ઓલમણ લઈ લઈને દુઃખી થયો અને ઇન્દ્રિય જ્ઞાન ખંડ જ્ઞાન ઉત્પન્ન કરીને આત્માનો તિરુભૂત કર્યો, તિરસ્કાર કર્યો, આત્માની બેદરકારી રાખી. હવે ચૈતન્ય સ્વભાવનું અવલંબન લે, એના અવલંબનના બળવળે સર્વથા પોતાથી જુદી કરી કે કથનચિત ભિન્ન ને કથનચિત અભિન્ન. આ સર્વથા શબ્દમાં એકાંત આવી જશે તો, કે સર્વથા શબ્દથી સમ્યક એકાંત થશે તો અનુભવ થશે. લે શું કહ્યું, સર્વથામાં આવી જાય તો સમ્યક એકાંત થશે અને સમ્યક એકાંતમાં આત્માનો અનુભવ થશે તો અનેકાંતિક જ્ઞાનનો જન્મ થશે. સંતોની વાણીમાં માલ હોય છે. આ તો સર્વથા લેખે, આ કઈ ભૂલ લાગે, આ એકાંત થઈ જશે, આ સ્વચંદી થઈ જશે. એને પરાધીનતા ગમે છે ને, એને પરાધીનતા ગમે છે એટલે સ્વતંત્રતાની વાત આવે એને ગમતી નથી. આ હા સર્વથા પોતાથી જુદી કરી જાણી કે સર્વથા ભિન્ન છે આત્માથી. દ્રવ્ય ઇન્દ્રિય આંખ કાન નાક એ પૂદગલની અવસ્થા, પૂદગલ છે એ તો આત્માથી સર્વથા ભિન્ન છે, જુદી છે. આ જળ ને ચેતન બે ભિન્ન ભિન્ન છે. જળ ભાવે જળ પરિણમે, ચેતન ચેતન ભાવ કોઈ કોઈ પલટે નહીં છોડી આપ. સ્વભાવ ચેતન પોતાનો સ્વભાવ છોડીને જળ ન થાય અને જળત્વ છોડીને ચેતન ન થાય. માટે સર્વથા શબ્દ વાપરો. સર્વથા શબ્દ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. સર્વથા સમ્યક એકાંતનો દ્યોતક છે, મિથ્યા એકાંતનો દ્યોતક નથી. સર્વથા પોતાથી જુદી જાણી આ જાણવાનું સાધન જ નથી. આત્માને જે જાણવાની દશા થાય એનું સાધન આંખ કાન નાક એ સાધન નથી, ભિન્ન સાધન છે, સાધન નથી. સાધના ભાગ છે. સાધન હોવાની તને ભ્રાંતિ થઈ ગઈ છે કે કાન હોય તો સાંભળું ને આંખ હોય તો જાણી શકું. પ્રભુ આત્માને કાને નથી ને નાક, આત્મા નાક વિનાનો છે, આ કાન વિનાનો છે. એક વખત મુંબઈમાંથી પરામાં જતા હતા, એમાં ચંપકભાઈ ડગલી ને એના ધર્મવતી સાથે હતા. તે રસ્તામાં વાત કરી, આ ચર્ચા નીકળી, સમજી ગયા 49 ગાથામાં બધી વાત છે. તો હું આત્મા અને કાન નથી નાક કે ભાઈ લાલચંદભાઈ અહીંયા થાણા નજીક છે, હો મને કે થાણામાં ગાંડાની હોસ્પિટલ હશે. એટલે આનંદી માણસ હતા સમજવા માટે કે આ થાણાની હોસ્પિટલ નજીક છે. શું કહ્યું છે, કાન નથી ને કાન વળ્યા, કાન જ નથી આત્માને કે ના, કે કાન વળી સાંભળે છે કે ના. તો મને કે આ હમણાં થાણા નજીક છો, તમને હોસ્પિટલમાં દાખલ કરી દેશે. કહો ભલે કરે, કાંઈ વાંધો નહીં, એ તો ગાંડાની હોસ્પિટલ છે ને, એ ડાયાની ક્યાં દુકાન છે. હા બધા ગાંડા ભેગા થાય તો એમ જ વાત કરે ને, બીજું શું. હા હા કાન ન હોય તો ન સંભળાય. અરે અહીંયા તો કે છે કે ઇન્દ્રિય જ્ઞાનથી શબ્દનું જ્ઞાન ન થાય. શબ્દના જ્ઞાન માટે પણ આત્મજ્ઞાન જરૂર છે. આત્માના જ્ઞાનપૂર્વક લોકાલોકનું પણ જ્ઞાન સે જે થઈ જાય પણ એના લક્ષ વિના થાય છે. હા એ પોતાથી સર્વથા જુદી કરી ભેદ જ્ઞાનનો પ્રકાર.
Yeah. કરવા જાઉં.
આત્મામાં સારવાદ નો અભાવ છે, પણ આત્મજ્ઞાન માં સારવાદ નો સદભાવ છે. કૃપા કરી આ કથન નો ખુલાસો કરતો
શ્રી પૂજ્યવર, આપ પ્રભુએ ફરમાવ્યું હતું કે આત્મામાં સાધવાદનો અભાવ છે, પણ આત્મજ્ઞાનનો સાધવાદનો સદભાવ છે. કૃપા કરી આ કથનનો ખુલાસો કરશોજી.
શુદ્ધ આત્મા એ કથનચિત શુદ્ધ અને કથનચિત અશુદ્ધ એવું આત્માનું સ્વરૂપ નથી. જે ઉપાધેય ભૂત તત્વ છે, જે દ્રષ્ટિનો વિષય છે, એ પ્રથમથી જ એટલે અનાદિથી જ શુદ્ધ છે. જે શુદ્ધ છે તે શુદ્ધ જ છે. શુદ્ધ આત્મા છે તે જ આત્મા અશુદ્ધ છે એમ નથી. અશુદ્ધતા તો પર્યાયની છે, પરિણામની છે. અશુદ્ધતા એ આત્માનો સ્વભાવ નથી, પર્યાય સ્વભાવ છે. માટે કથનચિત શુદ્ધ અને કથનચિત અશુદ્ધ એ પ્રમાણ વાક્ય છે. નઈ વાક્યથી જુઓ તો આત્મા ત્રણેય કાળ શુદ્ધ જ છે. ઉપાધિભૂત તત્વ એમાં કથનચિત લાગુ ન પડે. માટે શાદવાદનો આત્મામાં અભાવ છે. આત્મા કથનચિત પૂર્ણ અને આત્મા કથનચિત અપૂર્ણ, આત્મા કથનચિત બદ્ધ અને કથનચિત અબદ્ધ એવું આત્માનું સ્વરૂપ નથી. આત્મા ત્રણેય કાળ મુક્ત અને અબદ્ધ સ્વભાવી છે એમ